આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઉભા કર્યા છે. સરકાર અને મેટાએ વધતા જતા ઓનલાઇન કૌભાંડને ડામવા સ્કેમ સે બચો ઝુંબેશ શરૂ કરી. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ. પ્રથમ વખત ઉમેદવારો માટે ઓનલાઇન નોમિનેશનની સુવિધા. બેંગલુરૂમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત સામે ન્યૂઝીલેન્ડનો મજબૂત સ્કોર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના ભાગરૂપે મલાવીમાં છે. સુશ્રી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક પણ યોજશે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સમાધિની પણ મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે સાંજે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયને ભારતના દ્રષ્ટિકોણમાં સક્રિય ભાગીદાર બનવા વિનંતી કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કહ્યું કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઉભા કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં ડેર ટુ ડ્રીમ 5.0 ઇનોવેશન સ્પર્ધાના લોન્ચિંગ સમયે આ વાત કહી હતી.
ડિફેન્સ સેક્ટર પર ટેકનોલોજી કા પ્રભાવ સિર્ફ કન્વેન્શનલ વારફેર તક હી સીમિત નહીં રહા, બલ્કિ ટેકનોલોજી ને ડિફેન્સ સેક્ટર મે એક નયે અનકન્વેન્શનલ વારફેર કો જન્મ દિયા હૈ. ડ્રોન્સ, સાયબર વારફેર, બાયો વેપન્સ ઓર સ્પેસ ડિફેન્સ જૈસે અનેક એલિમેન્ટ ડિફેન્સ સેક્ટર કે લિયે ચુનૌતી બનકર ઇસ સમય ઉભરે હૈ. ઐસી સ્થિતિ મે એક પરિવર્તનકારી દોર મે જિસ તરહ સે આપ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કે ક્ષેત્ર મે અપને કદમ આગે બઢા રહે હૈ, વો નિશ્ચિત રૂપ સે હમારે ડિફેન્સ સેક્ટર કો ઓર ભી જ્યાદા સશક્ત ઓર મજબૂત બનાયેગા, એસા મેરા વિશ્વાસ હૈ.
પરંપરાગત યુદ્ધની બદલાતી ગતિશીલતા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના કારણે શસ્ત્રો અને સાધનોમાં આજે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમણે સતત સુધારણા અને વિક્ષેપજનક તકનીકો બંને પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરતા સંરક્ષણમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે હાકલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદાને અંગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહીં અને બાળકો સાથે સંકળાયેલા લગ્નો પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે દેશમાં બાળ લગ્નો અટકાવવાના કાયદાના અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. ચુકાદાની ઘોષણા દરમિયાન ન્યાયમૂર્તિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિગત કાયદાઓ બાળ લગ્નોને રોકવાના હેતુથી રાષ્ટ્રીય કાયદાના અમલીકરણમાં અવરોધ ન હોવા જોઈએ. સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યારે અપરાધીઓને અંતિમ ઉપાય તરીકે સજા કરવી જોઈએ. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે બાળ લગ્ન પર પ્રતિબંધ મુકતા કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 બાળ લગ્ન અટકાવવા અને સમાજમાંથી તેમના નાબૂદીની ખાતરી કરવા માટે ઘડવામાં આવ્યું હતું. આ અધિનિયમ 1929ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે. જમ્મુ કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આજે નવા નિયુક્ત મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજભવન ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાજ્યના વહીવટીતંત્રમાં વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી સુરિન્દરકુમાર ચૌધરીને જાહેર બાંધકામ, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ તથા સકીના મસૂદને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ વિભાગ ફાળવવામાં આવ્યો છે. જાવીદ અહમદ રાણાને જળશક્તિ, વન અને પર્યાવરણ, સતીશ શર્માને અન્ન નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરી શકો છો. સરકાર અને મેટાએ વધતા જતા ઓનલાઇન કૌભાંડને ડામવા માટે સ્કેમ સે બચો નામની ઝુંબેશ શરૂ કરી છે. આજે નવી દિલ્હીમાં આ ઝુંબેશ શરૂ કરતા માહિતી અને પ્રસારણ સચિવ સંજય ઝાજુએ આ પહેલને નાગરિકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવાની દિશામાં સમયસર અને જરૂરી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઝુંબેશ નાગરિકોમાં ડિજિટલ સલામતી અને તકેદારીની આદત કેળવવા સરકારનો અભિગમ સૂચવે છે. શ્રી જાજુએ જણાવ્યું કે 90 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકારો ધરાવતા ભારતમાં ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ અસાધારણ ડિજિટલ વૃદ્ધિ નોંધાઈ છે. જો કે તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે આ નોંધપાત્ર વૃદ્ધિને કારણે સાયબર ગુનાઓ પણ વધ્યા છે. ગયા વર્ષે દેશમાં 11 લાખ સાયબર ગુના નોંધાયા હતા. આ ઝુંબેશ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયોના સહયોગમાં શરૂ કરવામાં આવી છે. એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિતના 3 આરોપીઓને દેશ છોડીને ભાગી જતા રોકવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. અન્ય 2 આરોપીઓમાં સહકાવત્રાખોર શુભમ લોણકર અને શંકાસ્પદ હેન્ડલર મોહમ્મદ જીશાન અખ્તરનો સમાવેશ થાય છે. આરોપીઓને ઝડપવા માટે મુંબઈની ગુના શાખાની ટુકડીઓને દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવી છે. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ 25 ઓક્ટોબર ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે. 28 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ આ મહિનાની 30 તારીખ છે. ચૂંટણી પંચે પ્રથમ વખત ઉમેદવારો માટે ઓનલાઈન નોમિનેશનની સુવિધા પૂરી પાડી છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે જણાવ્યું હતું કે ઉમેદવારીપત્રો ઓનલાઈન પોર્ટલ suvidha.eci.gov.in પર ઉપલબ્ધ છે. તેમાં એકાઉન્ટ બનાવીને ઉમેદવારીપત્રો ભરી શકે છે અને સિક્યોરિટી રકમ જમા કરાવી શકે છે. સોગંદનામું ઓનલાઈન પણ ભરી શકાશે. એકવાર તે ભરાઈ જાય ત્યારબાદ તેની પ્રિન્ટઆઉટ લઈ નોટરાઇઝ કરાવીને તેને રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે. ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણી માટે ભારતની મહિલા કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરને જાળવી રાખવામાં આવ્યા છે. 24 ઓક્ટોબરે શરૂ થઈ રહેલી શ્રેણી માટે 4 નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. T20 મહિલા વિશ્વકપમાં ભારતના નબળા દેખાવ બાદ ટીમના દેખાવ પર પસંદગીકારોની નજર હતી. જો કે પસંદગીકારોએ હરમનપ્રીતમાં પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ શ્રેણી આવતા વર્ષે યોજનાર વન ડે વિશ્વકપ માટેની તૈયારીની શરૂઆત છે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી 3 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચના 3જા દિવસે આજે ન્યૂઝીલેન્ડે રમત આગળ ધપાવી હતી. છેલ્લા અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે ભારત સામે 10 વિકેટે 402 રન કર્યા છે. રચિન રવિન્દ્રએ 134 રન કર્યા. ડેવોન કોનવે 91 રને આઉટ થઈ ગયા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડ યજમાન ભારત સામે 356 રનની સરસાઈ ધરાવે છે. અગાઉ ગઈકાલે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 3-3, મોહમ્મદ સિરાજી 2 અને જસપ્રીત બુમરાહ તેમજ રવિન્દ્રચરણ અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં 2 વારના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આજ બપોર પછી ઇન્ડોનેશિયાના વિશ્વમાં 8મા ક્રમાંકિત જ્યોર્જિયા મારિસ્કાનો સામનો કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 4:10 કલાકે મેચ શરૂ થશે. સિંધુએ ગઈકાલે 16મા રાઉન્ડમાં ચીનના હાન યુને 18-21, 21-12, 21-16થી હરાવ્યા હતા. સિંધુ આ ટુર્નામેન્ટમાં એકમાત્ર ભારતીય સ્પર્ધક બચ્યા છે. બાકીના તમામ ભારતીય ખેલાડીઓ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં જ હારી ચૂક્યા છે. છેલ્લે સિંધુ અને જ્યોર્જિયાનો મુકાબલો 2023ની ફ્રેન્ચ ઓપનમાં થયો હતો, જેમાં સિંધુનો વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઉભા કર્યા છે. સરકાર અને મેટાએ વધતા જતા ઓનલાઈન કૌભાંડને ડામવા સ્કેમ સે બચો ઝુંબેશ શરૂ કરી. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ. પ્રથમ વખત ઉમેદવારો માટે ઓનલાઈન નોમિનેશનની સુવિધા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.